હિબ્રુઓને પત્ર એનો 9મો અધ્યાય, હિબ્રુઓને પત્ર એનો અધ્યાય 9મો. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા અહિક પવિત્ર સ્થાન પણ હતા ખરા, કેમ કે મંડપ ઉભો કરવામાં આવ્યો હતો એટલે પહેલા ભાગમાં દીવી, મેજ તથા અર્પિત રોટલી હતી, તેને પવિત્ર સ્થાન કહેતા હતા, અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો તેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મળેલી કરારની પેટી હતી. એ પેટીમાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કડી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાઠ હતા, અને તેના પર મહિમાદર્શક કરુબો પણ હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી. હવે એ વસ્તુઓ ઉપર કયા પ્રમાણે તૈયાર થયા પછી યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે, પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે, પણ તે રક્ત વગર નહીં, એટલે જે રક્ત તે પોતાને સારું તથા લોકોના અજ્ઞાનતામાં કરેલા અપરાધને માટે અર્પણ કરે છે તે. તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઉભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘાડો થતો નથી. વર્તમાન કાળને સારું તે મંડપ નમૂનારૂપ હતો, તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા તેઓ ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ પવિત્ર કરવાને સમર્થ નહોતા. તેઓ ખોરાક, પિયારપણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે કેવળ શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતા સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે, કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે. તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય? એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી, કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા જુફા સહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહે છે કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળા પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વેવડાય વગર પાપની માફી મળતી નથી. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી, કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરો નમૂનો છે તેમાં ગયો નથી, પણ આકાશમાં જ ગયો કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય. પણ જેમ આગળ પ્રમુખ યાજક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતો તેમ એને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહીં, કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણીવાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો, જે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાત જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.